એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ એક એવી નવલકથા વિશે જેણે અંગ્રેજી સાહિત્યમાં અને કદાચ વિશ્વ સાહિત્યમાં પણ કથા કહેવાની રીતને બદલી નાખી. હું વાત કરી રહી છું વર્જિનિયા વુલ્ફની અમર કૃતિ મિસિસ ડાલોવે વિશે. એક જ દિવસની વાત, પણ એમાં આખું જીવન સમાઈ જાય જાણે.
ચોક્કસ. વર્જિનિયા વુલ્ફ એટલે 20મી સદીના સૌથી પ્રભાવશાળી લેખકોમાંના એક, આધુનિકતાવાદના પ્રણેતા કહી શકાય એમને. અને એમના સમયનું પેલું લંડનનું પ્રખ્યાત બ્લૂમ્સબરી ગ્રુપ હતું ને, એના એ મુખ્ય સભ્ય. આ એ લોકો હતા જેણે વિક્ટોરિયન યુગની પેલી જળ માન્યતાઓને, પરંપરાઓને પડકારી હતી.
હા, અને એમની લેખન શૈલી એ તો કમાલની જ હતી. પેલું ઊંડાણ, મનોવૈજ્ઞાનિક ચિત્રણ અને ગદ્ય પણ જાણે કવિતા જેવું.
બરાબર. અને સૌથી મહત્વનું, એમણે જે પ્રયોગ કર્યો છે ચેતનાના પ્રવાહ, એટલે કે સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ.
હા, એ જ. એટલે કે વાર્તા સીધી લીટીમાં આખી ચાલતી, પણ પાત્રના મનમાં જે વિચારો આવે છે, જે યાદો આવે, જે લાગણીઓ અનુભવાય, બસ એના પ્રવાહમાં જ વાર્તા આગળ વધે.
બરાબર. જાણે આપણે પાત્રના મગજમાં જ બેઠા હોઈએ ને, એ માટે એમણે પેલી મુક્ત પરોક્ષ કથન એટલે કે ફ્રી ઇનડાયરેક્ટ ડિસ્કોર્સ ટેકનિકનો બહુ સુંદર ઉપયોગ કર્યો છે. એમાં ક્યારેક સમજાય પણ નહીં કે આ વિચાર પાત્રનો છે કે પછી લેખક પોતે કહી રહ્યા છે. બધું ભળી જાય એકદમ સહેજતાથી.
અને મિસિસ ડાલોવે જે 1925માં આવી, એ આ શૈલીનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે. એની પૃષ્ઠભૂમિ પણ ખાસ છે ને.
હા, પ્રથમ વિશ્વયુદ્ધ પછીનું લંડન, જૂન 1923નો એક દિવસ. યુદ્ધનો જે આઘાત હતો એ હજી હવામાં તરતો હતો, સમાજ બદલાઈ રહ્યો હતો. એટલે આ નોવલમાં કોઈ મોટો પ્લોટ નથી, કોઈ ઘટનાક્રમ નથી, પણ પાત્રોના મનમાં શું ચાલી રહ્યું છે, પળે પળે એમના ભાવ કેવી રીતે બદલાય છે, એના પર જ મુખ્ય ફોકસ છે.
તો ચાલો આજે આપણે આ અનોખી નવલકથાની દુનિયામાં ઊંડા ઉતરીએ. એની વાર્તા, પાત્રો, એના વિષયો અને એનું સાહિત્યમાં શું મહત્વ છે એ સમજવાનો પ્રયત્ન કરીએ.
ચોક્કસ.
શરૂઆત કરીએ મુખ્ય પાત્ર ક્લેરિસા ડોલોવેથી. કોણ છે આ મિસિસ ડોલોવે અને નવલકથા શરૂ ક્યાંથી થાય છે?
ક્લેરિસા ડોલોવે લંડનના ઉચ્ચ વર્ગની એક સ્ત્રી છે. ઉંમર લગભગ 52 વર્ષ, અને સાંજે એના ઘરે એક મોટી પાર્ટી યોજાવાની છે. નવલકથાની શરૂઆત થાય છે એકદમ સાદા લાગતા પણ બહુ જ પ્રખ્યાત વાક્યથી. મિસિસ ડોલોવે કહ્યું કે ફૂલો તે પોતે ખરીદશે.
હા, આ વાક્ય મેં સાંભળ્યું છે, પણ એમાં એવું તે શું ખાસ છે?
જો, આ ખાલી ફૂલો ખરીદવાની વાત નથી. એમાં ક્લેરિસાની અંદર ક્યાંક દબાયેલી પેલી સ્વતંત્રતાની ઈચ્છા દેખાય છે. એક નાનકડી ક્રિયા પણ એના મનમાં ચાલતા મોટા વિચારોના વમળને શરૂ કરે છે. જાણે આંતરિક જગતના દરવાજા ખુલી જાય છે.
અચ્છા, એટલે એ ફૂલો લેવા નીકળે છે અને પછી?
હા, એ લંડનના રસ્તા પર નીકળે છે અને એનું મન એ સતત ભટકે છે. વર્તમાનમાં જે દેખાય છે, સંભળાય છે, ભીડ, ગાડીઓનો અવાજ, એની સાથે સાથે જ એ ભૂતકાળમાં પહોંચી જાય છે. એને યાદ આવે છે બોટન, જ્યાં એ યુવાન હતી. પેલો પીટર વોલ્શ યાદ આવે છે, જેણે એને પ્રપોઝ કર્યું હતું. એની મિત્ર સેલી સેટન યાદ આવે છે, એની સાથેની કેટલીક તીવ્ર પળો. આ બધું એક સાથે ચાલે છે એના મનમાં.
અને લંડન શહેરનું શું? તમે કહ્યું એ પણ એક પાત્ર જેવું છે.
બરાબર. શહેરના અવાજો, જેમ કે કોઈ કારનો બેકફાયર થયો, એ અવાજ ક્લેરિસાના વિચારોને એક દિશા આપે છે. તો એ જ સમયે બીજા કોઈકના વિચારોને પણ અસર કરે છે. અહીં જ વુલ્ફ બીજા એક મહત્વના પાત્રને આપણી સામે લાવે છે, સેપ્ટિમસ વોરન સ્મિથ.
સેપ્ટિમસ વોરન સ્મિથ, હા. એનું અને ક્લેરિસાનું શું કનેક્શન છે? કારણ કે મેં સાંભળ્યું છે કે એ લોકો ક્યારેય મળતા નથી.
સાચી વાત, એ લોકો ક્યારેય મળતા નથી. સેપ્ટિમસ પ્રથમ વિશ્વયુદ્ધમાં લડેલો સૈનિક છે, અને યુદ્ધના ભયાનક અનુભવોને કારણે એ શેલ શોકથી પીડાય છે, જેને આપણે આજે PTSD કહીએ છે ને, એવું જ કંઈક. યુદ્ધમાં એનો એક મિત્ર ઇવાન્સ મૃત્યુ પામ્યો હતો. એના ભ્રમ સેપ્ટિમસને સતત દેખાયા કરે છે. એની સંવેદનશીલતા એટલી વધી ગઈ છે કે એને લાગે છે ઝાડવાઓ એની સાથે વાતો કરે છે. શહેરનો સામાન્ય શોરબોર પણ એને વિચલિત કરી દે છે.
ઓ, અને એની પત્ની?
એની પત્ની છે લુક્રેઝિયા, જેને પ્રેમથી રેઝિયા કહે છે. એ ઇટાલિયન છે. એ સેપ્ટિમસને ખૂબ પ્રેમ કરે છે, પણ એની આ હાલત સમજી શકતી નથી. લંડનમાં એકલી પડી ગઈ છે, ડરેલી છે.
તો ક્લેરિસા અને સેપ્ટિમસ બે અલગ દુનિયા.
હા, ભૌતિક રીતે અલગ. પણ વુલ્ફ શું કરે છે કે શહેરની કોઈ ઘટના, કોઈ અવાજ દ્વારા ક્ષણભર માટે જાણે એમની ચેતનાઓ એકબીજાને સ્પર્શી જાય છે. આ એક સૂચક વાત છે. ક્લેરિસાનો સંઘર્ષ છે સમાજ સાથે તાલમેલ જાળવી રાખવાનો, પોતાની ઓળખ ગુમાવી દેવાનો ભય. જ્યારે સેપ્ટિમસનો સંઘર્ષ છે યુદ્ધના આઘાત સામે, સમાજની અને ડોક્ટરોની સંવેદનહીનતા સામે ટકી રહેવાનો.
હા, આ જ પેલી ચેતનાના પ્રવાહની તાકાત છે. બહારથી ભલે જોડાયેલા ન લાગે, પણ અંદર ખાને ક્યાંક એમનું દર્દ, એમનો સંઘર્ષ એકબીજાને પ્રતિબિંબિત કરે છે. આપણે ક્લેરિસાના ભૂતકાળની વાત કરી, એમાં પેલો પીટર વોલ્શ, એ પાછો આવે છે ને વર્ષો પછી.
હા, પીટર વોલ્શ એ ભારતથી પાછો ફરે છે, અને એનું આવવું ક્લેરિસાના જીવનમાં થોડી ઉથલપાથલ મજા આવે છે. એમની મુલાકાત થાય છે. એ મુલાકાત કેવી છે? થોડો તણાવ છે, જૂની વાતો છે જે કહી શકાય નથી, ભૂતકાળની યાદો છે, પેલો લગ્નનો પ્રસ્તાવ જે ક્લેરિસાએ ઠુકરાવી દીધો હતો એનો પડઘો હજી પણ છે બંનેના મનમાં.
પીટર શું વિચારે છે ક્લેરિસા વિશે?
પીટરને લાગે છે કે ક્લેરિસાએ સમાજ સાથે ગોઠવાઈ જઈને એક સફળ પણ કદાચ આત્મા વગરનું જીવન પસંદ કર્યું છે. એ પોતે પણ ક્યાંક અસંતુષ્ટ છે, થોડો આત્મદયાનો ભાવ છે એનામાં. જાણે ન જીવાયેલું જીવન જીવી રહ્યો હોય. એનું પણ લંડનમાં ભટકવું, એના મનમાં ચાલતા વિચારો, વુલ્ફ એને પણ એટલી જ સહજતાથી પકડે છે.
એટલે પીટર એક રીતે ભૂતકાળનો પડછાયો છે, તો બીજી તરફ ક્લેરિસાના વર્તમાનમાં એનો પતિ રિચાર્ડ ડેલોવે એ કેવો માણસ છે?
રિચાર્ડ ડેલોવે એ એકદમ પરંપરાગત અંગ્રેજ સજ્જન છે. સંસદ સભ્ય છે, સ્થિર છે, જવાબદાર છે, પણ લાગણીઓ વ્યક્ત કરવામાં થોડો સંકોચ અનુભવે છે. એ ક્લેરિસાને પ્રેમ તો કરે છે, પણ કહી શકતો નથી. એક બહુ સરસ પ્રસંગ છે નોવેલમાં. એ બપોરે નક્કી કરે છે કે આજે ક્લેરિસાને હું તને પ્રેમ કરું છું કહેવું જ છે.
ઓ, પછી કહે છે?
ના, એ પહોંચે છે ખરો, પણ છેલ્લી ઘડીએ શબ્દો નીકળતા જ નથી અને એના બદલે ફૂલોનો ગુલદસ્તો આપી દે છે.
અરે,
એટલે લાગણી છે પણ વ્યક્ત નથી થતી. આ ઉચ્ચ વર્ગના સંયમનું પ્રતીક છે નહીં?
બરાબર, એમના સંબંધની મર્યાદા પણ દેખાડે છે.
અને પેલી યુવાનીની મિત્ર સેલી સેટન,
એનું શું?
એ તો બહુ બળવાખોર હતી એમ તમે કહ્યું.
હા, સેલી સેટન યુવાનીમાં તોફાની, મુક્ત વિચારોવાળી, પરંપરા તોડનારી. સિગાર પીવી, બાગમાં કપડાં વગર દોડી જવું, સમાજવાદી વાતો કરવી, ક્લેરિસા માટે એની મિત્રતા બહુ ખાસ હતી. એક ક્ષણિક ચુંબનનો પણ ઉલ્લેખ છે જે બહુ તીવ્ર હતો એના માટે. કદાચ સ્ત્રી સ્ત્રી વચ્ચેના આકર્ષણનો પણ ઇશારો છે એમાં.
પણ હવે એ બદલાઈ ગઈ છે. હા, જ્યારે એ પાર્ટીમાં આવે છે ત્યારે એ લેડી રોસેટર બની ગઈ છે. પાંચ છોકરાઓની માં છે, એકદમ સ્થાયી, પરંપરાગત. એનું આ બદલાવવું એ બતાવે છે કે સમય અને સમાજનું દબાણ કેવી રીતે યુવાનીના આદર્શોને, બળવાખોરીને પણ શાંત કરી દે છે.
એટલે ક્લેરિસાના જીવનમાં ભૂતકાળ અને વર્તમાનના આ બધા પાત્રો છે, પણ બીજી તરફ સેપ્ટિમસની હાલત તો બગડતી જ જાય છે. ડોક્ટરો શું કરે છે એના માટે?
સેપ્ટિમસની હાલત ખરેખર ખરાબ થતી જાય છે. ભ્રમણાઓ વધે છે, રેઝિયા બિચારી લાચાર છે, અને અહીં વુલ્ફ એ સમયની મેડિકલ સિસ્ટમ પર સખત કટાક્ષ કરે છે. પહેલા આવે છે ડોક્ટર હોમ્સ. એ સેપ્ટિમસની ગંભીર હાલતને સાવ હસી કાઢે છે. કહે છે, આ તો નાટક કરે છે, કંઈ થયું નથી. આ વાત સેપ્ટિમસને વધુ તોડી નાખે છે.
આ તો બહુ સંવેદનહીન કહેવાય.
હા, અને પછી આવે છે સર વિલિયમ બ્રેડશો. એ મોટા મનોચિકિત્સક છે, પણ એ ઠંડા, તર્કવાદી અને સત્તાના ભૂખ્યા લાગે છે. વુલ્ફ એના દ્વારા સમાજના દમનકારી સ્વરૂપને બતાવે છે. બ્રેડશો વાત કરે છે પ્રમાણસરતા, પ્રપોર્શન અને રૂપાંતરણ, કન્વર્ઝનની.
એનો મતલબ શું?
મતલબ કે વ્યક્તિની જે વિશિષ્ટતા છે, જે સંવેદનશીલતા છે, એને દબાવી દો, એને સમાજના નોર્મલ બીબામાં ફિટ કરી દો. એ સલાહ આપે છે કે સેપ્ટિમસને રેઝિયાથી દૂર એકાંતમાં સારવાર માટે મોકલી દેવો જોઈએ. સેપ્ટિમસ માટે આ સાંભળવું એટલે જાણે એની આત્માનું મૃત્યુ. એને લાગે છે કે આ લોકો એની અંદર જે સાચું છે, જે અલગ છે, એને મારી નાખવા માગે છે.
ઓ બાપરે, આ મુલાકાત પછી શું થાય છે? કોઈ આશા રહે છે?
બ્રેડશોની મુલાકાત પછી સેપ્ટિમસ અને રેઝિયા વધુ નિરાશ થાય છે. જો કે એક નાનકડી કરુણ પણ સુંદર ક્ષણ આવે છે. સેપ્ટિમસ રેઝિયાને ટોપી બનાવવામાં મદદ કરે છે. એ ક્ષણમાં જાણે જૂના દિવસોની શાંતિનો અહેસાસ થાય છે, પણ એ ક્ષણિક જ હોય છે. સાંજે પેલો ડૉક્ટર હોમ્સ પાછો આવે છે અને સેપ્ટિમસ માટે આ સહનશક્તિની હદ આવી જાય છે. એને ડર લાગે છે કે હવે એ લોકો એને પકડી જશે, એના મનને કચડી નાખશે.
અને પછી
એ પોતાના અસ્તિત્વને બચાવવા માટે, પોતાની આત્માની શુદ્ધિ જાળવી રાખવા માટે બારીમાંથી કૂદી પડે છે. નીચે લોખંડની રેલિંગ પર પડીને એનું મૃત્યુ થાય છે. એના છેલ્લા વિચારોમાં એ સ્પષ્ટ છે કે આ ભાગી છૂટવું નથી, પણ એક સંદેશ છે. એ દુનિયાનો અસ્વીકાર છે જે એને સમજી ન શકી. વુલ્ફ લખે છે, મૃત્યુ એક સંવાદ કરવાનો પ્રયાસ હતો.
ખૂબ જ કરુણ
અને શક્તિશાળી પણ. આ સેપ્ટિમસની વાત થઈ, પણ એ જ સાંજે તો ક્લેરિસાની પાર્ટી છે, બરાબર ને?
હા, બરાબર. દિવસ પૂરો થાય છે, સાંજ પડે છે અને ક્લેરિસાની પાર્ટી શરૂ થાય છે. મોટું આયોજન છે. લંડનનો ઉચ્ચ સમાજ ભેગો થયો છે. વડાપ્રધાન પણ આવ્યા છે. પીટર, સેલી બધા ત્યાં છે. ક્લેરિસા એકદમ કુશળ પરિચારિકાની જેમ બધાનું ધ્યાન રાખે છે, વાતાવરણ બનાવે છે. પણ એના માટે આ માત્ર દેખાડો નથી, એ આ પાર્ટીને પોતાની એક ભેટ, ઓફરિંગ ગણે છે.
ભેટ કેવી રીતે?
એટલે કે લોકોને જોડવાનો. જીવનની આ ભાગદોડમાં, ક્ષણભંગુરતામાં સૌંદર્ય અને જોડાણની થોડી પળો બનાવવાનો એનો પ્રયાસ. આ એની રીતે જીવનનો અર્થ શોધવાની કોશિશ છે. સમજાયું. અને પછી સેપ્ટિમસના મૃત્યુના સમાચાર પાર્ટીમાં કેવી રીતે પહોંચે છે અને ક્લેરિસા પર એની શું અસર થાય છે?
પાર્ટીમાં થોડા મોડા સર વિલિયમ બ્રેડશો અને એમના પત્ની આવે છે, અને સર વિલિયમ મોડા પડવાનું કારણ જણાવતા એકદમ સહેજતાથી, જાણે કંઈ જ ન બન્યું હોય એમ, ઉલ્લેખ કરે છે કે એમનો એક યુવાન પેશન્ટ હતો, સેપ્ટિમસ, એણે આત્મહત્યા કરી લીધી.
શું વાત કરો છો? પાર્ટીની વચ્ચે?
હા. અને ક્લેરિસા આ વાત સાંભળી જાય છે અને એની પ્રતિક્રિયા અણધારી છે. એ ડરી નથી જતી, એના બદલે એ એક ઊંડી સહાનુભૂતિ અનુભવે છે, જાણે એ સેપ્ટિમસને ઓળખતી હોય.
સહાનુભૂતિ એક અજાણ્યા માણસ માટે જેણે આત્મહત્યા કરી?
હા. એ પાર્ટીમાંથી થોડી વાર માટે એક નાનકડા રૂમમાં જતી રહે છે, એકાંતમાં વિચારે છે અને એને અચાનક સમજાય છે. એ સમજે છે કે સેપ્ટિમસનું મૃત્યુ એ કોઈ નબળાઈ નહોતી. એ તો પેલું દબાણ, પેલું અનુકૂલનવાદ જે બ્રેડશો જેવા લોકો લાદે છે, એની સામેનો બળવો હતો. પોતાની આત્માને, પોતાના સત્યને બચાવવાનો પ્રયાસ હતો. એને એવું લાગે છે કે આ યુવક જેણે આત્મહત્યા કરી એ મારા જેવો જ હતો ક્યાંક. સેપ્ટિમસની પસંદગી, મૃત્યુ દ્વારા જીવનના અપમાનનો અસ્વીકાર, એ ક્લેરિસાને પોતાના જીવન વિશે, પોતાની પસંદગીઓ વિશે, પોતાના ડર વિશે અને પેલી એની ભેટ એટલે કે પાર્ટીના અર્થ વિશે એક નવી જ સ્પષ્ટતા આપે છે.
ઓહો, એટલે આ એના માટે એક ટર્નિંગ પોઈન્ટ જેવું છે, જાણે આત્મ સાક્ષાત્કાર.
બરાબર. સેપ્ટિમસના મૃત્યુએ જાણે ક્લેરિસાને જીવનની વધુ નજીક લાવી દીધી. એ પોતાના હવાપણાને, એની મર્યાદાઓ અને શક્યતાઓને વધુ ઊંડાણથી સ્વીકારી લે છે. એ ડરનો સામનો કરીને જ્યારે પાર્ટીમાં પાછી ફરે છે ને, ત્યારે એનામાં એક અલગ જ શાંતિ, એક નવી ઉર્જા દેખાય છે. હવે ખાલી પાર્ટી હોસ્ટ નથી કરી રહી, એ પોતાના અસ્તિત્વને સ્વીકારી ચૂકી છે.
આખી નવલકથા ખરેખર અદ્ભુત રીતે ગૂંથાયેલી છે. એક દિવસમાં કેટલા કેટલા વિષયો આવી ગયા. આપણે જો ફરીથી જોઈએ તો પહેલો મુખ્ય વિષય તો પેલો આંતરિક અને બાહ્ય જીવન વચ્ચેનો તફાવત, જે ક્લેરિસામાં સૌથી વધુ દેખાય છે.
ચોક્કસ. અને બીજો સમય અને સ્મૃતિ. કેવી રીતે પેલો ઘડિયાળનો સમય, બિગ બેનના ડંકા યાદ છે, અને મનમાં ચાલતો યાદોનો સમય એકબીજામાં ભળી જાય છે. ભૂતકાળ ક્યારે જતો નથી રહેતો, એ વર્તમાનમાં જ જીવે છે.
હા. અને પહેલી વાત, સંવાદ અને એકલતા. પાત્રો નજીક છે પણ ખરેખર એકબીજા સુધી પહોંચી નથી શકતા. રિચાર્ડની પેલી અક્ષમતા, પીટર અને ક્લેરિસાની ગેરસમજ અને સેપ્ટિમસ, એની તો સંપૂર્ણ એકલતા.
અને એની સાથે જ પેલી સામાજિક અને તબીબી વ્યવસ્થાની ટીકા. બ્રેડશો અને હોમ્સ દ્વારા વુલ્ફ કેવી રીતે સમાજની સંવેદનહીનતા પર આંગળી ચીંધે છે. અને છેલ્લે જીવન, મૃત્યુ અને અર્થની શોધ. ક્લેરિસા જીવનને તેની બધી અપૂર્ણતાઓ સાથે સ્વીકારીને અર્થ શોધે છે, તો સેપ્ટિમસ મૃત્યુ દ્વારા પોતાની આત્માની અખંડિતતા જાળવે છે.
આમાં સ્ત્રીઓના સ્થાન વિશે, નારીવાદી દ્રષ્ટિકોણ વિશે પણ કંઈ કહી શકાય.
હા, ચોક્કસ. ભલે બહુ ઉગ્ર રીતે નહીં, પણ સૂક્ષ્મ રીતે તો છે જ. ક્લેરિસાની ભૂમિકા, એની ઓળખની મથામણ, સેલી સેટનનું પેલું રૂપાંતરણ બળવાખોરીથી પરંપરા તરફ, અને ક્લેરિસા સેલી વચ્ચેના સંબંધમાં પેલો સમલૈંગિક આકર્ષણનો જે નાજુક ઇશારો છે, આ બધું એ સમયના સમાજમાં સ્ત્રીઓ માટે જે મર્યાદિત અવકાશ હતો એના પર પ્રકાશ પાડે છે.
નવલકથા પૂરી કેવી રીતે થાય છે? અંતમાં શું છે?
અંત આવે છે પીટર વોલ્શના દૃષ્ટિકોણથી. ક્લેરિસા પાર્ટીમાં પાછી ફરી છે, પીટર એને જુએ છે અને એના મનમાં એક વિચિત્ર લાગણી થાય છે, ભય અને આનંદનું મિશ્રણ. એ બસ ક્લેરિસાના હોવાપણાની તીવ્રતા અનુભવે છે. નવલકથાના છેલ્લા શબ્દો છે કારણ કે તે ત્યાં હતી, ફોર ધેર શી વોઝ. કોઈ મોટો ધડાકો નથી, પણ ક્લેરિસાના અસ્તિત્વની, એના આંતરિક સંઘર્ષો છતાં ટકી રહેવાની શક્તિની એક શાંત પુષ્ટિ છે.
આ નવલકથા વાંચ્યા પછી વાચકના મનમાં કેવા પડઘા પડે છે? શું પ્રશ્નો રહી જાય છે?
મિસિસ ડાલોવે વાંચવી એ જાણે કોઈકના મનના ઊંડાણમાં, એના વિચારોના પ્રવાહમાં તરવા જેવું છે. એ આપણને પાત્રોના એ સંઘર્ષો માટે સહાનુભૂતિ જગાવે છે જે બહારથી દેખાતા નથી, સામાન્ય લાગતી પળોમાં પણ કેટલું ઊંડાણ હોઈ શકે એ બતાવે છે. જીવન કેટલું નાજુક છે, સમય કેવી રીતે વહી જાય છે, માણસો વચ્ચેના સંબંધો કેટલા જટિલ છે, એ બધા પર વિચારતા કરી મૂકે છે. શું આપણે ખરેખર એકબીજાને સમજી શકીએ છીએ? શું સાચો સંવાદ કરવો શક્ય છે? જીવનનો અર્થ શું છે? આવી બધી વાતો મનમાં ઘૂમરાયા કરે છે.
સાચી વાત છે. વુલ્ફ આપણને શીખવે છે કે દરેક સામાન્ય દેખાતા જીવનની અંદર પણ કેટલા ગહન સંઘર્ષો, કેટલી તીવ્ર ઇચ્છાઓ અને અર્થની કેવી સતત શોધ ચાલતી હોય છે.
અને એમની કલમનો જાદુ એ છે કે મનના આ જટિલ, ક્યારેક અસ્તવ્યસ્ત લાગતા પ્રવાહને પણ એવા સુંદર શબ્દોમાં એવી કાવ્યાત્મકતાથી રજૂ કરે છે કે આપણે માનવ મનની ગહનતા અને એના સૌંદર્યથી અભિભૂત થઈ જઈએ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.